رحم الله من قرأ الفاتحة.
Most
رسول اسلام صلی اللہ علیہ وسلم تیمج خاص کرین اپرا چوتھا امام علیہ السلام کیا طریقہ تھی تے معاشرہ نے بدلا ویچے کہ تے معاشرو اندھارا مہتو رسول خدا نے اجاس ملیا ویچے અને એ જ માશરો જ્યારે બગડી જાય છે અને એ લોકો રસૂલના નવાસાને કતલ કરવા માટે તૈયાર થાય છે, બાકીના ચૂપ બેઠા છે યા તો અમુક રાજી થાય છે આ જોઈને, તો આ માશરો જ્યારે પાછો બગડે છે ત્યારે આપણા ચોથા ઇમામ અલે સલામ કયો તરીકો વાપરે છે જેથી આ મુસલમાનો કે જેઓ પાછા અંધારામાં આવેલા ગયા છે એ લોકો કેવી રીતના જાગૃત થાય. અને આ સમાનમાં અગર કોઈ એવો માશરો હોય કે જે માશરો અંધારામાં હોય તો કઈ ચીજની જરૂર છે કે આપણે તે માશરાને ઉજાસમાં લઈ આવે, નૂર તરફ લઈ આવે. અને અગર તે માશરો નૂરાની હોય યા તો નૂરમાં હોય તો શું આપણે કરી શકીએ કે જેથી એ માશરો અંધારામાં ન જાય, એ આપણો સવાલ હતો. અને સવાલના જવાબમાં આપણે બહુ ઘણી ચર્ચા કરી ચૂક્યા છે. પહેલું કામ રસૂલ ખુદાજી કરે છે અને આપણે સૂરે જુમાની આયતે આપણે તે ચીજ બતાવી હતી. પહેલું કામ કરે છે કે તે અરબ લોકોને વિચાર કરાવતા થઈ જાય છે રસૂલ ખુદા કે તમો વિચાર કરો, તમો ફક્ત આંખ બંધ કરીને કબૂલ ના કરી લ્યો. તમે બાપ દાદાનો જે રસમ છે કે એ લોકો એમ કહેતા હતા કે અમારા બાપ દાદા આમ કરતા હતા એટલે આમ કરીએ છીએ, તો તમે આ રસમને મૂકી અને મગજને ઉપયોગમાં લ્યો તો પેલું કામ જે છે એ તફક્કુર છે, યા તો મગજને ઉપયોગમાં લેવાનું છે. અને આપણે એમાં એ કહી ચૂક્યા કે જે ઇન્સાનનો મગજ છે એક રસૂલ છે પણ આંખે દેખાતો નથી, અને જે રસૂલ છે એક મગજ છે, એક અકલ છે જે આંખે આપણે એને દેખી શકીએ છીએ જાહેરી છે. બીજી ચીજ આપણે બયાન કરી ચૂક્યા કે રસૂલ ખુદા વયુ ઝકી હિમ, કુરાનની આયત છે કે રસૂલ ખુદા એ લોકોના નફ્સને પાક કરે છે, યા તો બીજા બોલમાં કહું એ લોકોને પાક કરે છે. કેવી રીતના પાક કરે છે? એ લોકોને કહે છે કે તમે ગુનાહથી દૂર રહ્યો તો તમારું દિલ જે છે એ પ્રકાશિત થશે, જે દિલ સાફ હશે એની અંદરમાં અલ્લાહનો નૂર દાખલ થશે. એ જ ઉપરથી આપણે બયાન કરી ચૂક્યા છે કે દિલને સાફ કરવા માટે આપણા ચોથા ઇમામ બે વસ્તુ ઉપર ભાર દઈ ગયા છે. એ શું છે? દિલને સાફ કરવાથી મતલબ છે કે ઇન્સાનની જે સ્પિરિચ્યુઆલિટી છે એને વધારવા માટે. એ કઈ બે વસ્તુ છે? પહેલું તો દુઆ છે કે દુઆ હસ્તક તે માશરાને પાછળ આપણા ઇમામ જાગૃત કરે છે. અને બીજું કામ જે છે તે રોવાનું છે અને એની અંદરમાં આઝાદી આવી જાય છે. આઝાદારીનો મકસદ ફકત અને ફકત સવાબ મેળવવાનો નથી. આઝાદારીનો મકસદ એ નથી કે આપણો રિવાજ છે કે આપણે મંદિર કરીએ તો ચાલો જઈ આવે, નહીં. આઝાદારીનો મકસદ છે કે જે હર દિવસ આશુરા છે અને હર જમીન કરબલા છે એ અહીંયા આપણને અહેસાસ થાય કે ખરેખર મારી જિંદગીમાં હંમેશા આશુરા છે, યાની કે મને હક અને બાતિલની જે લડાઈ છે હંમેશા મને હક સાથે રહેવાનું છે. એ આપણે બીજો પોઈન્ટ બયાન કરી ચૂક્યા. આજે ત્રીજો પોઈન્ટ, અને આજ ને કાલ આપણે બાકી છે દિવસ, પરમદી તો ચેનોમની રાત છે અને ચેનોમથી છે એ આશુરાથી ગમ નથી. જે આશુરાનો ગમ છે એના પછી જો બીજો ગમ હોય તો તે ચેનોમનો ગમ છે. તો એની અંદરમાં આપણે વધારે કોશિશ કરશું કે અગર આપણા આપણે જો અગર સરખી રીતના પુરુષો ના આપી શક્યા હોય આ દિવસો દરમિયાન તો જરૂર આપણે કોશિશ કરશું કે ચેનોમના દિવસે આપણા જે આંસુના બે કતરા છે એ થકી આપણે મા ફાતિમાને ઇન્શાલ્લાહ પુરુષો આપશું. તો ચેનોમનો દિવસ હશે આપણે ગ્લોબલમાં બયાન કરશું આખો સેન્ટેન્સ. પણ ત્યાં બે મજલિસો બાકી છે એની અંદરમાં જે ત્રીજો પોઈન્ટ છે રસૂલ ખુદા અપનાવે છે અને કુરાનની અંદર છે યસલુ અલૈહિમ આયાતિહી, એના ઉપરથી આપણે કીધું કે એ લોકોને વિચાર કરાવતા થઈ ગયા. વયુ ઝકીહિમ, એ લોકોના એ લોકોને પાક કરે છે. વયુ અલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા, અને કિતાબ યાની કે કુરાન તેમજ હિકમત યાની કે સજેશની તાલીમ એ લોકોને આપે છે. એટલે પેલે નફ્સને પાક કરવાનું છે પછી ઇલમ તરફ આવવાનું છે. તો આજે આપણે ઇન્શાઅલ્લાહ તે ઇલમ બારામાં ચર્ચા કરશું અને એની અંદરમાં કિતાબ અને હિકમતમાં શું ડિફરન્સ છે આજ નહીં તો કાલે ઇન્શાઅલ્લાહ એના ઉપર આપણે આવશું. અમુક જણા સફર ઉપર ગયા, અમુક જણા સફર ઉપર ગયા. હવે જયારે એ લોકો સફર ઉપર થાય છે તો સાંજ પડે છે, એ લોકો ચાલીને જતા હતા, સાંજ પડે છે. તો એક જણો કહી રહ્યો કે ભાઈ આપણે સાંજ પડી ગઈ છે અને કેવી કેવી ચીજ નથી, લોકો સાથે ટોર્ચ હોય કે કઈ બધી, એ લોકો આમ જ ગયા હતા. અને એ લોકો જંગલની અંદર માતા એટલે કઈ બધીની વાત ના હોય. એ લોકો જઈ રહ્યા હતા તો એક જણો કહે છે કે આપણે અહીંયા રોકાઈ જ આવે. તો એક દોસ્ત એને બોલે છે કે ભાઈ તને કેમ રોકાઈ જવું છે, તો કે આપણને કઈ હવે દેખાશે નહીં, તો આંધળો થઈ ગયો છે. શું તારી આંખ એ જ આંખ હતી કે જે આંખથી તું બપોરનો ચાલતો હતો, હવે તું મને કેમ છે કે કઈ નહીં દેખાય, એ કેમ બની શકે? આંખ તો આપણી જ છે. એટલે એ કે છે હજી બહુ અંધારું નહોતું થયું, જરા જરા ઝાંખું ઝાંખું થઈ ગયું હતું. એટલે એ લોકો રસ્તો ચાલુ રાખે છે. લોકોનો એવું થાય છે કે એક ઠેકાણે એક ભાઈ લોકોમાંથી ઠેસ ખાઈ અને પડી જાય છે અને લોહી લોહાણ થઈ જાય છે. ત્યારે એવું કહે છે કે ભાઈ હું તમને કહ્યું હતું કે અંધારું થઈ ગયું છે, આપણે હવે રોકાઈ જાય, થોભી જાય, તો તું શા માટે એમ કહ્યું કે ના આપણે થોડો આંધળા છે? ત્યારે ઓલો કહે છે કે ભાઈ આંખ ભલે સલામત હોય પણ જોવા માટે આંખને નૂરની જરૂર છે, આંખ ભલે સલામત હોય પણ જોવા માટે બધીની જરૂર છે. બસ ઇન્સાનની આગળ પણ એમ જ છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે અલ ઇલ્મુ નૂરુલ અક્લ, જે ઇલમ છે એ અક્લ માટે એક નૂર છે. અગર તમારા પાસે અક્લ હશે અને તમારા પાસે ઇલમ નહીં હોય તો તમારો એક્ઝામ્પલ એ માણસનો છે કે આંખ તો સંયુક્ત શું સંયુક્ત છે પણ રાતના જયારે જાય છે તો કઈ નથી દેખાતું. સલવાલા મોહમ્મદ આલે મોહમ્મદ. નૂરની બહુ જરૂરત છે. એટલે ઇસ્લામ આવે અને આ ઇલમ ઉપર બહુ જ ભાર આપે છે. કોઈ પણ ધર્મ ઇલમ ઉપર એટલો ભાર નથી આપ્યો જેટલો ઇસ્લામ આવીને ઇલમ ઉપર ભાર આપે છે. અહીંયા સુધી કે મારા ને તમારા મૌલા ઇમામે અલી અલૈહિસ્સલામ સલવાલા ઇન્સાનની ભલર એના પાસે જેટલું હોય એ પ્રમાણે હોય, ઇન્સાનની ભલર જેવા કપડા પહેરા હોય એ પ્રમાણે હોય, ઇન્સાનની ભલર જે કુટુંબમાંથી યાની કે અગર પોતે નોબલ ફામીમાંથી આવેલો હોય તો એ પ્રમાણે હોય. પણ ઇમામ અલી આવીને કહે છે કે નહીં, એ ભલર નથી ઇન્સાનની. કિમતુ કુલ્લુ મુરઈમ મા યુહસિનુહુ, કિમતુ કુલ્લુ મુરઈમ મા યુહસિનુહુ, હર એક કિંમત હર ઇન્સાનની કિંમત એક છે જે પ્રમાણે પોતે જાણતો હોય. યાની કે તમારા ઇલમ પ્રમાણે તમારી કિંમત છે. અગર ખિસ્સા ભરેલા હશે પણ ઇલમ નહીં હોય તો એ તમારું ભરાર નથી. તમે નોકર પામેલા હશો પણ ઇલમ નહીં હોય એ તમારી કિંમત નથી. તમે ભલે ને શોભીતા હોય શરીરમાં દેખાવમાં પણ અગર ઇલમ નહીં હોય તો એ તમારું ભરાર નથી. ઇન્સાનનું ભરાર ફકત અને ફકત એના ઇલમ ઉપર છે. આપણો મોલા કહે છે આખો બાદ ઇલમ ઉપર છે. હા બીજી હદીસો છે, બીજી આયતો છે જેમાં છે કે તમારું ઈમાન તમારું ભલે છે, પણ એને આપણે પછી જયારે વિનાશ કરીએ ત્યારે આપણા પાસે બે ત્રણ કે ચાર વસ્તુ છે જેનાથી ઇન્સાનની કિંમત બને છે. પણ એની અંદર જરૂર આ ઇલમની વાત છે. એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ધર્મ સિનોનિમ છે મારેફતનો. અને આ મારેફત જે છે, એક ફેરે એક બાપ આવ્યો. એક બાપ બહુ જ જાણવી અને તમને કહેશે આ જમાનામાં તમને એવા મળી આવે કે બુઝુર્ગ હોય અને લગભગ એના પાસે તમને ઘણી ચીજ મળી શકે, સાજ હોય, હોશિયાર હોય. તો એક બાપ હતો, બહુ જાણવી હતો, અને એક ફેરે એ બાપ જીતે રિસર્ચ કરે છે, એને એક દવા પોતે બનાવે છે કે જે બહુ જ અસ્થિર દવા છે. પણ કમનસીબી કે જયારે એ બાપ રિસર્ચ કરે છે ત્યારે એની ઓલાદને કઈ ખબર નથી. બાપ રિસર્ચ કરે છે, હવે બાપે ધાર્યું નહોતું કે હું ખુદાની રહેમતે પહોંચી જઈશ, પણ રિસર્ચ થઈ જઈ છે, એની રિસર્ચ થઈ જાય છે, અને જે વસ્તુ એ તૈયાર કરી શકે તે દવા તરીકે અને અસ્થિર દવા તરીકે પાણીના રૂપમાં છે. તમે આવશો તો તમને પાણી લાગે. બાપ જે છે એ ચીજને, કેમ કે બહુ કિંમતી ચીજ છે, તો પોતે એક વાસણ મંગાવે છે, એક રેસીપિયા મંગાવે છે કે બહુ શોભિતું છે, શોભિતું રેસીપિયા મંગાવી અને એમાં આ દવા રાખે છે, અને એ વસ્તુને એના કબાટમાં રાખે છે. હવે એનેથી મોકો મહિનો નહોતો કે પોતે એના બચાવને કે બીજાઓને કહે કે ભાઈ આ શું છે ને શું નથી. એવામાં તો એ બાપ ખુદાની રહેમતે પહોંચી જાય છે. દીકરો આવે છે અને બાપ શું શું મૂકી ગયો છે એ પોતે જોઈ છે કે બાપા આ મૂકી ગયા, ઓ મૂકી ગયા, આ મૂકી ગયા. જ્યારે એ જગ્યામાં પહોંચે છે જ્યાં રેસીપિયન્ટ છે, જ્યાં વાસણ છે, અને જ્યારે એ કબાટને ખોલે છે તો એની નજર કેના ઉપર રહે છે, એ વાસણ ઉપર. ત્યારે એને હાથમાં લે છે, માશા અલ્લાહ કેવું શોભિતું છે. પછી અંદરમાં જોઈએ છે, પાણી સૂંઘે છે, કઈ શરમ આવતી નથી, કે મારા બાપા એ કેમ આમ થયેલું હશે, ક્યાંક હોય તો અતર હોય આમાં, આ તો અતર નથી. એ વિચારે છે, એના મગજમાં કઈ આવતું નથી કે શું છે ને શું નથી. એને એમ લાગે છે કે બસ મારા બાપા આ પાણી રાખ્યું હશે અહીંયા, એટલે એ વાસણ લઈ લે છે ને પાણી ફેંકી દે છે, જે અસર છે એને ફેંકી દે છે, અને જે દેખાવની ચીજ છે એને પોતે લઈ લે છે. અને કે જે છાલ છે, તો અગર આપણે ફ્રૂટમાં એક્ઝામ્પલ લઈએ તો છાલ ને પોતે લઈ લે છે, અને જે મોર ફ્રૂટ છે એને ફેંકી દે છે. ને આ એક ફેર એવો બ્લાક ભરેલો હતો, એક ઠેકાણે કોઈ વિચારે કેરા નહીં જોયા હોય, કોઈ વિચારે કેરા નહીં જોયા, અને ત્યારે કેરા આપવામાં આવે છે ત્યારે એની છાલ ખાઈ દે છે, કે ત્યારે બી બહુ મોટું લાગે છે, અને એની અંદરમાં જે છે એને ફેંકી દે છે. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અગર આપણે આ વાત ધર્મમાં લઈ આવે તો અગર કોઈ પણ કોમ એના ધર્મને જો પોતે ફક્ત વારસામાં લીધો હોય અને એના ધર્મ બારામાં એ કઈ જાણતો ના હોય તો એનો મિસાલ આ બચ્ચા જેવો છે કે જે એસેન્શિયલ છે પાણી, કે જે અસ્થિર દવા છે એને ફેંકી દે છે, અને જે રેસીપિયા છે એને પકડીને બેઠો છે. તમે જાઓ મુસલમાનોને તમે જોજો, ત્યારે મુસલમાનને જોઈને તમને પાસે કે આ મુસલમાનની બુદ્ધિ ક્યાં હેલી ગઈ છે. મુસલમાન વજુ કરવા માટે આવે છે, આગળ વધે છે. વજુ એટલે શું? વજુ એટલે ચોકસાઈ, તમે તમને ચોખા કરો. પણ મુસલમાનને તમે દેખશો કે વાસણ છે, એ વાસણની અંદર પાણી છે, પાણી એવું મેંડું છે કે લીલા રંગનું થઈ ગયું છે. એ મુસલમાન આવે એના પર એ વાસણમાં જોશે, એના પર એ વાસણમાં જોશે, અને એના પગ જોઈને પછી એમાંથી કોગરા કરીને વજુ કરશે. મુસલમાન તને તારું ધર્મ જે છે વારસામાં મળ્યું છે, તને નથી ખબર કે વજુ એટલે ચોકસાઈ, વજુ એટલે પાકી, કે આ શું કોન્ટ્રાડિક્શન છે. સલવાલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. મને કોઈ કીધું કે તું આ જગ્યાએ જાજે તો હું તમને કહીશ નહીં ક્યાં છે, પણ તું આ જગ્યાએ જાજે તો કેવું ભજુ છે. હું તો ગયો, તો કે તું ક્યાં ગયો છો? હું ભજુ કરવા ગયો, પણ જે પાસે નળ હોય છે અહીંયા હું કહ્યું, તો કે ના તું હોજ તરફ જાજે, એક ઠેકાણે હોજ છે, અહીંયા નળ છે માશા અલ્લાહ, એ નળને મૂકીને એ લોકો હોજમાં ભજુ કરે છે, જ્યાં એટલું ગંદુ છે કે તમને લીલા રંગનું દેખાય. એ તો ઓકે, લીલા રંગનું હોય તો હજી તમે કહો કે એની નજરમાં વચ્ચે મેલું નહીં હોય, પણ જયારે અહીંયા એના પગ જોઈને અહીંયા જ કોગરા કરે છે. મેં કીધું આ ત્યાં ભક્ત હોય અહીંયા કોગરા ના થાય. આ મુસલમાન હોય શકે છે કે કોઈ આશે માણસ હોય, બુઝુર્ગ હોય, આ નથી સમજતો. શા માટે? કેમ કે આપણે જે છે બધું વારસામાં પણ ઉમેર્યું છે, વારસામાં મહિનું છે. આપણને મૂળ વાત શું છે એ નથી ખબર. આપણને અંબાલાશ મહિનું છે અને અંબાલાશ ને પકડીને આપણે બેઠા છે, પણ જે એસોસિયલ છે, જે મૂળ છે, એને મુસલમાન ભૂલી ગયો છે. એટલે બહુ ઘણા એક્ઝામ્પલ છે. પણ ઇમામ અલી સલામ સામે આ લોકો કેમ આમ જુલમ કર્યા હતા? કેમ કે એ લોકોને નહોતી ખબર કે મૂળ શું છે. એ લોકો ખામોશ કુરાન ને પકડી અને બોલતા કુરાન ને ભૂલી જાય છે. એટલે એસોસિયલ ને હંમેશા એ લોકો ભૂલી જાય છે. એ લોકો દેખાવમાં જ રહી જાય છે. એટલે આવી મુસલમાન ની હાલત થાય છે. તો ઇસ્લામ આવી અને ભાર દે છે. એટલો ભાર દે છે આ ઇલમ ઉપર કે પહેલી આયત તો આપણી નાઝિલ થઈ છે તો તે ઇલમ બાર મળશે. એ ખરા જેને કલમ થકી ઇન્સાન ને તાલીમ આપી છે. અને જેટલી ઇબાદત આપણે કરશું, જેટલું કરશું, પણ અગર તેની અંદર મારેફત નહીં હોય, અગર તેની અંદર જે ઓબ્જેક્ટિવ છે એને આપણે જો અગર ચૂકી દેશું, ભૂલી જશું, તો હું એમ નથી કેતો કે કબૂલ નથી. ખુદા તો કબૂલ કરો, ઇન્શાલ્લાહ આપણે સાફ દિલ ત્યાં કરતા હોય છે. એમ નથી કે કબૂલ નથી, પણ એનો દરજ્જો બહુ કમ હશે. એટલે એક ફેરિસ્ટર જે છે એક આબિદ ને જોઈને ખુદાને પૂછે છે, માશાઅલ્લાહ, એ બહુ હરખા થતો. એ ફેરિસ્ટો એ આબિદ ને જમીન ઉપર આ જમીન ઉપર એક આદમી ઈબાદત કરતો હતો અને દરરોજ ફિરિસ્તો જોઈ કે ઈબાદતમાં જ તેમ ગુજારે છે. તો હરખા થતો ફિરિસ્તો, માશાઅલ્લાહ. તકબીર ખુદા પૂછે, ખુદા આનો અજર કેટલો હશે? એટલે ખુદા ફિરિસ્તા કે છે, વાંચો, ઝૂંપડા જેવું કઈ હતું, જો કે આ ઝૂંપડું હોય ને દઈશ, આ ઝૂંપડું હોય ને દઈશ, ઝૂંપડું કબા એક નાનકડું કહે છે. અરે બધા હું તો બહુ હરખાતો હતો આને જોઈને, આ તો બહુ માશાલ્લાહ ઈબાદત કરે છે. મને તો એમ હતું કે આને તો બંગલા ને બંગલા ગઈકાલ જેવી વાત, કે ઓલો ફિરિશ્તા થાકી છે પણ આપાતોમાં પૂરું ના થઈ. તો મને તો એમ હતું કે આમ મળશે ને. તો કે તું એક કામ કર, તું જાય ને પાસે, તું જોઈ ને પછી તને ખબર પડશે કે આ કેમ છે. એ ફિરિશ્તો નાસિલ થાય છે, નાસિલ થાય છે ઇન્સાનના રૂપમાં, ઇન્સાનના રૂપમાં નાસિલ થઈ અને એ આબિદના બાજુમાં પોતે પણ ઇબાદત શરૂ કરી નાખે છે, જેથી ઓલાનો દિલ ખેંચી શકે. એ અમુક ટાઈમે લોકો ઇબાદત કરે છે. એટલે વેશ્યો બે છે, બે રીતના આ વાતાવરણ કિસ્સાને બયાન કરવામાં આવે છે. પહેલી વાત એ છે, પેલો વેશ્યો એ છે કે ખુદ આબિદ જયારે જરાક ફારિક થાય છે, નિવૃત્ત થાય છે ઇબાદતથી, તો ક્યાં કેમ છોડાવી બધી વાત થઈ ગઈ. તો એ કે હું અજબ થાઉં છું, એ કે આ એ કે અમે જોઈએ બધું, બધા ઠેક ઠેકાને ઘાસ ને ઘાસો ને બધું છે, એ કેમ કે ખુદા એને ગધેરા ને મોકલાવતો નથી ને આ બધું ખાય છે, કે જો બધું ઇસરાફ થાય છે. એટલે ઓલો ફિરિસ્તો કે છે કે આ તો સાવ કમ અકલ નો લાગે છે. એ પેલો વેશ્યો છે. પણ બીજો વેશ્યો એ કે છે કે આ ફિરિસ્તો એને પૂછે છે, ઇન્સાનની રૂપમાં છે, એક પર એ લોકો ચર્ચા થાય છે, ધેભા થાય છે, તો એ કે શા માટે તો આટલું બધું કરે છે? તો એ કે મારો એક જ ઓબ્જેક્ટિવ છે, હું આટલી ઈબાદત કરું છું, મને એક જ ચીજ ખપે છે. ભાઈ બતાવ શું છે? મને એને કે કઈ થશે મોટું મોટું. તો એ કે હું એ જ વાત જોઉં છું કે ક્યારે ખુદા નાઝિલ થાય એના ગધેરા ઉપર બેસીને અને મારી બાજુમાંથી બધા મારી જ તમન્ના છે અને ફક્ત એક ને એક જ તમન્ના છે. ત્યારે ફિરિસ્તા એ ખુદાને કીધું, ખુદા યા ઝૂંપડું પણ બહુ સાચું છે એના માટે. અને એ લાયક સલવા અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારફત વગર ઇબાદત, ભલે ને રૂકુ ને સિજદા પણ રસ્તો કોઈ નહીં. ભાઈ સાહેબ આબિદ કે એને હકીકતમાં અલ્લાહને પહેલો ઓળખવાનો, પછી અલ્લાહની ઇબાદત કરવાની હોય. આ ભાઈ ખુદાને ઓળખતો નથી, ઇબાદત કરે છે. તો ઇબાદત એમ નથી કે પહેલથી છે, કેમ કે વિચારો એવો છે, યાની કે એના નિભો પ્રમાણે ખુદાઈ ને હજર આપે છે. એટલે કહેવામાં આવે છે કે અગર કોઈ ઈબાદત કરે જેમ જેમ એની મારફત હશે એમ એમની ઈબાદત ની ફઝીલત વધતી જશે. એટલે તો કહેવામાં આવે છે ને કે આજે એની નિંદર પણ ઈબાદત છે. અરે હું ઈબાદત કરું, નમાઝ પઢું, બધું કરું, તસ્બીહ કાઢું, એ અને ઓલો આલિમ સુતો હોય, એ બે ઈબાદત, એ બે ઈબાદત છે, બે સરખું છે. તો આજબ જેવી વાત છે. હા, તમે કહેશો કે એ લોકો સુતા પહેરા છે, એ લોકોની ઈબાદત તમે આમ હેરાન થઈ, પણ એક ચીજ જાણી લેશો કે આલિમ અગર સાચો આલિમ હોય તો એનો ટેમ નિંદરમાં નહીં ગુમાવે. ખુબી છે બધી. ચલો આલા મોહમ્મદ વા આલે મોહમ્મદ. હવે આપણે અમુક એવી રિવાયતો જોઈ કે જે રિવાયતો ઇલમ બારામાં છે, ઇલમ બારામાં છે, અને ખરેખર ઇલમ ની કેટલી ફઝીલત બયાન કરે છે. તે કિસ્સો તો મશહૂર છે અને મને લાગે છે હરેકના ઝહેનમાં હશે કે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મસ્જિદમાં દાખલ થઈ છે અને બે ગ્રુપ ને જોઈ છે, બે ગિરોહ ને જોઈ છે. એક ગ્રુપ જે છે ઈબાદત કરી રહ્યું છે, નમાઝ પઢે છે, કુરાન પઢે છે, તસ્બીહ કાઢે છે, દુઆઓ પઢે છે, અને એક બીજું ગ્રુપ હતું કે જે ઇલ્મ બારામાં ચર્ચા કરી રહ્યું હતું. રસૂલે ખુદા આવે છે મસ્જિદમાં, એક ગિરોહ તરફ નજર કરે છે, બીજા ગિરોહ તરફ નજર કરે છે અને પછી કહે છે કે આ બે સારું કામ કરી રહ્યા છે, પણ મારો મિશ્યો એ છે કે હું ઇલ્મનો પ્રચાર કરું. એટલે ઓલા લોકોને મૂકીને પોતે એ ગ્રુપ સાથે જોડાઈ જાય છે કે જે ગ્રુપ ઇલ્મ બારામાં ચર્ચા કરે છે. આ ઇલમની ફઝીલત છે. પણ અહીંયા હું એક ચીજ કહેતો જઈશ, ઘણી ફેરે શું થાય છે, ઘણા ઠેકાણે તમને મળે છે કે જ્યારે દુઆ પડાવે છે કે છે દુઆ કરતા બેતર હોય ઇલમ બારામાં કઈ વાંચો, એટલે એ ચોપડી વાંચશે ત્યાં દુઆ પડાવી હોય ત્યાં. ઓકે, વાંધો નહીં, દુઆ કરતા ઇલમ બહેતર છે. જયારે દુઆ પડાઈ જશે બારે પછી વાતું કરશે, તો શા માટે તું સ્વાદર બદલાવતો નથી કે દુઆ પણ સાંભળ અને જ્યારે બારે નીકળ વાતો કરવાનું નથી, ત્યારે ચોપડી વાંચ. એટલે પીએચી ને ના થવું જોઈએ. ઈબાદત એની જગ્યાએ ઇન્સાનને જરૂર હોય છે. ઈબાદતની ઇન્સાનને ઇન્સાન માટે જે રોગ છે ઇન્સાનનો એના માટે ગીધા છે ઈબાદત, દુઆ એના માટે ગીધા છે. તો એમ નથી કે આપણે ઇલમ તરફ જઈને આ બાકીનું સ્પિરિચ્યુઆલિટી ભૂલી જાય, એમ વાત નથી. પણ તમે વધુ મોકો ઇલમને દો, વધુ મોકો તમે ઇલમને દો. એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પણ જયારે ખુદ ઇન્સાન પોતાને કુરબાન કરી નાખે પછી એનાથી તો વધારે કઈ ના હોય ને. યાની કે ઇન્સાન જયારે શહાદત તરફ જાય છે એનાથી મોટી કુરબાની નથી, પણ જે શહીદ થાય છે એ શહીદ નું લોહી રાખો અને બાજુમાં તમે આલિમ ની રોશનાઈ રાખો, એની સાઈ રાખો, એનો આંકડો રાખો. તો રસૂલ કહે છે કે આલિમ નો આંકડો શહીદ ના લોહી કરતા વધારે બહેતર છે. આલિમ નો આંકડો શહીદ ના લોહી કરતા વધારે બહેતર છે. અને અગર હજાર આબિદ ગુજરી જાય શૈતાન ખુશી નથી મનાવતો. હજાર આબિદ જયારે ખુદાની રહેમતે પહોંચે છે શૈતાન ખુશ નથી થતો, પણ એક આલિમ જયારે ખુદાની રહેમતે પહોંચે છે તો ઓલો દિવસે ખુશિયાલી મનાવે છે. તો કોઈ ઇમામને પૂછવામાં આવ્યું કે આ કેમ આમ, તો એ કે સૌ સેમ્પલ છે. આબિદ જયારે ઈબાદત કરે છે ત્યારે ફાયદો એને જ પહોંચે છે, પણ આલિમ દિવસે પોતાને તો ફાયદો આપે છે પણ બીજાને પણ સુધારે છે. તો આ ઇલમની કેટલી કિંમત છે કે તમે પણ સુધરી શકો અને તમારા ઘરવાળાઓને, તમારા માશરાને, તમારી કોમને પણ તમે સુધારી શકો. આ ઇલમ જે છે બહુ જ ફઝીલત વાળી ચીજ છે. એટલે બીજી હદીસમાં છે કે ઉલમા હો વરસતુલ અંબિયા, આલિમ લોકો નબીઓના વારસદાર છે. નબી લોકો કઈ સોના ને ચાંદી નથી મૂકી ગયા, નબી લોકો શું મૂકી ગયા છે? ઇલમ મૂકી ગયા છે. તો આલિમ લોકો નબી લોકોના વારસદાર છે. યાને કે વારસદાર એટલે શું? કે જે નબી પાસે ખૂબીઓ છે એ આલિમ પાસે આવી શકે છે, અગર એ ઇલમ સરખી રીતના પ્રાપ્ત કરે તો. અને ઇલમ એમ નથી કે ફક્ત ઓલા પાઘડી વાળા હોય કે ટોપી વાળો, એ લોકો પાસે જ હોય. કોઈ પણ માણસ પોતપોતા પ્રમાણમાં એનું ઇલમ વધારી શકે છે. કોઈ પણ માણસ પોતપોતા પ્રમાણમાં એનું ઇલમ વધારી શકે છે. હવે એક હજી ઇલમ ની ફઝીલત સાંભળી લો. હદીસ માં છે કે મંઝલ સઇંદ આલિમિન લહવતૈન, અગર કોઈ આલિમ પાસે બે ઘડી બેસે, બે ઘડી એટલે બે લાખ સજે પાઉં, બે મિનિટે હોય શકે છે, પોદે પાંચ મિનિટ પોદે, પણ બે ઘડી. અગર કોઈ આલિમ પાસે બે ઘડી બે લાખ સજે તો બેસે, વસઅલહુ મસઅલતૈન, અને તેને બે મસાઇલ પૂછે, બનલ્લાહુ લહુ ફિલ જન્નતે બૈતૈન, ખુદા જન્નતમાં એને બે ઘર બનાવી દેશે, કુલ્લુ વાહિદિન અકબરુ મિનલ અર્ધ મરતૈન, કે એક એક ઘર જમીન કરતા બે ફેરે મોટી હશે. સલવાલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. જ્યારે કોઈ માણસ ઇલમ પ્રચાર કરવા માટે સાથ આપે છે, કેમ કે હું ઇલમ શીખું એક, પછી બીજા શીખતા હોય હું સાથ દઉં, બીજું મદ્રેસા માટે હોય, હૌઝા માટે હોય, કઈ કિતાબ છપાવવા માટે હોય, કોઈ પણ ઇલમ સીટ એન્ટરનેટમાં કઈ સીટ બનાવવા માટે હોય, કોઈ પણ ઇલમ પ્રચાર કરવા માટે ફઝીલત જોઈ લ્યો કે મન આલ આલિમન વલવ બિકલમ મકસૂર બનલ્લાહુ લહુ બૈતન ફિલ જન્નત. કોઈ પણ અગર આલિમ ની મદદ કરશે, ભલે પછી તૂટેલા કલમથી, એક તૂટેલો સ્કીલો રખત હોય, એ તૂટેલો સ્કીલો લઈ ઇન્સાન માટે જરૂરી છે કે પોતે ઇલમ નો ફેલાવો કરે, કેમ કે ઇલમ બહુ મોટી ચીજ છે. ઇસ્લામ ધર્મમાં ઇલમ બહુ મોટી ચીજ છે. અને જે પ્રમાણે આપણે કહી ચૂક્યા, જે પ્રમાણે આપણે કહી ચૂક્યા કે અકલની ફઝીલત છે, એ જ પ્રમાણે ઇલમની ફઝીલત છે. એટલે હદીસની અંદર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહ્યું છે, એક શરીર હોય માથા વગરનો તો એ છે તે નહીં ભૂગે, અહીંયા જ પહેરું રહેશે. તો નેગી જેટલી બધી નેગી છે, જેટલી બધી ગોંતે છે, એ ગોંતેનું માથું શું છે? ઇલમ છે. એટલે ઇલમુ રાસુલ ખૈર કુલ્લે વલ જહલુ રાસુ શર કુલ્લે. અને જેટલી બધી ખરાબી છે તમે એને એક ઠેકાણે રાખો, એ ખરાબીનું માથું શું છે? જહાલત છે, ઇગ્નોરન્સ છે. જહાલત એક અંધારો છે કે જ્યારે ઇન્સાન જાહેર હોય છે ત્યારે અંધારામાં હોય છે, અને ઇલમ એક નૂર છે કે જે નૂર થકી ઇન્સાન બચી શકે છે. એટલે તો ઇમામ હુસૈન અલી સલામ પાસે કોઈ માંગવા આવે છે, ચલો આલા ફમાદી હું આલે ત્યારે ઇમામ પાસે માંગવા આવે છે અને ઇમામે ને જવાબ દે છે. ઇમામ ને કહે છે કે મને આ ચીજ ની જરૂર છે, તો કે શક્સ હું તને આપીશ પણ એક કોન્ડિશન. તો કે મોલા શું કોન્ડિશન? તો કે હું તને સવાલ પૂછીશ, જેમ જેમ તું જવાબ આપીશ એ પ્રમાણે હું તને આપીશ, કેમ કે રસૂલ ની હદીસ છે કે અરે માઅરૂફો બેકદરે મારિફત, નેકી જે છે અચ્છાઈ, તમને કોઈનું સારું કરવું હોય તો એ મારફત પ્રમાણે તમે એનું સારું કરો. ઘણી ફેર દુનિયામાં આપણે જોયા છે કે ઘણા એવા માણસો હોય છે ભણેલા હોય છે, પણ ઘણી ફેરે એ લોકોને મુઠ્ઠીમાં લઈ હોય તો એ લોકો તંગીમાં આવી જાય છે. અને એ લોકો એવા છે કે કોઈ દિવસ સમાજ સામે હાથ નહીં લાંબો કરે, કોઈ દિવસ નહીં. તો જરૂરી છે કે જયારે આપણે ગોતતા ગોતતા આપણને એવા કોઈ મળે તો આપણે જોઈએ કે ના, આ માણસ ઇજ્જતદાર છે, આ માણસ ઇલમ વાળો છે, ભણેલો છે, દુનિયાવી હોય કે ધાર્મિક હોય, પણ જયારે આ માણસ ભણેલો છે તો એ વધારે મદદને લાયક છે, વધારે નેકીને લાયક છે. તો ઇમામ હુસેને કહે છે માણસને કે રસૂલની હદીસ છે કે નેકી જે છે એ હોશિયારી પ્રમાણમાં હોય છે, જેટલો તું હોશિયાર છે, જેટલા તાપસ જેટલી મારે પણ હશે એ પ્રમાણે હું તને મદદ કરીશ. તો કે આ મૌલા તમે સવાલ કરો ને હું જવાબ આપું, એ ક્યાંથી બની શકે, હું તો જવાબ આપી જ નહીં શકું ને. તો કે ના, હું તને પૂછીશ. તો કે હાલો તમે મને પૂછો, મને આવડશે તો મારા નસીબ, મને નહીં આવડે તો હું તમારાથી શીખી લઈશ. ત્યારે ઇમામ એને એક સવાલ કરે છે કે જે આપણે જીતાઈમાં નહીં જાય તમને, ઇમામ હુસેન અલૈહિસ્સલામ બારામાંથી વાક્યા હોય છે એમાં મળશે તમને, એક સવાલ કરે છે એનો જવાબ આપે છે. પછી બીજો સવાલ કરે છે તો બીજો જવાબ આપે છે. ત્રીજો સવાલ જયારે ઇમામ કરે છે ને જવાબ આપી શકે છે, એટલે જે રકમ એને ખર્ચી હતી ઇમામ લઈ અને એને આપી દે છે. એને કે સાથે મુબારક ને, જે જે પ્રમાણે ઇન્સાનનું ઇલમ એ પ્રમાણે એને તમે મદદ કરો, આ ઇમામ શીખાડે છે આપણને, યાની કે એટલી તમે એની ઇજ્જત કરો. અને જે માણસ અંધારામાં હોય છે, જહાલતમાં હોય છે, ઘણી ફેર એ લોકો ભૂલ કરી નાખે છે. એટલે ઇમામ હુસેન અલૈહિસ્સલામની શહાદત પછી જે અહેલે હરમ છે, જ્યારે એ લોકો શામ પહોંચે છે અને જ્યારે લોકો ત્યાં છે તો એક બુઝુર્ગ કે એમ લાગતું હતું કે આ માણસનો ચહેરો નુરાની છે, ધર્મી માણસ છે, સમજદાર માણસ છે. એ બુઝુર્ગ ચોથાઈમાં બાજુમાં આવીને કહે છે કે શુકર છે ખુદાનો, નવોઝુબિલ્લા, શુકર છે ખુદાનો કે તમને આવી રીતના તમારી બેઇજ્જતી કરેલ છે અને તમને સજા આપેલ છે. ઇમામ કઈ બોલતા નથી, હિદાય જતા હતા. ઇમામ એને કહે છે કે શખ્સ તું કુરાન પડે છે, કેમ ના કરો, તમને કુરાનથી શું રિશ્તો. ઇમામને પૂછે છે, કેમ કે એ લોકોને એમ કહેવામાં આવ્યું હતું કે આ લોકો છે અસીર ક્યાંથી આવેલા છે, તુર્ક અને રૂમના ને દૈલમના, રૂમના ને દૈલમના અસીરો છે, એ લોકો તો મુસલમાન નથી. ત્યારે ઇમામે પૂછે છે તું કુરાન પડે છે, તો કે તમને કુરાનથી શું રિશ્તો બને. તો કે તું કુરાનમાં એ આયત પહેર્યો છે કે કુલ્લા આ લોકો હાલી અચરણ ઇલ્લલ મવદ્દતા ફિલ કુરબ, જે તું સર જોઈ છે એ સર કેનું છે, એ સર રસૂલના નભાસાનું છે કે જે આયતની અંદર શામિલ છે. ત્યારે ઓલો માણસ ચોંકે છે એની ગફલત માંથી, એની જાહેરિયત માંથી, અને પોતે ઇમામ સામે હાથ જોડી અને માફી માંગે છે. માફી પછી કહે છે કે અબન રસૂલિલ્લાહ મને માફ કરજો, મને નહોતી ખબર, મને માફ કરજો, મને નહોતી ખબર કે તમે જ રસૂલની રસૂલના એને હરમ છો, રસૂલના ઘર ઘરાનાના માણસો છો. તે ચોથા ઇમામ અલૈહિસ્સલામને જ્યારે યઝીદની સામે હાજર કરવામાં આવે છે, અઝાદારો તમને ખબર છે સખતમાં સખત વખત, અગર ચોથા ઇમામ માટે હોય તો તે કયો છે, તે શાનનો વખત છે. એની અંદરમાં એક મરદ માટે એ જોવું કે એની મા બહેનો ઉપર આટલો જુલમ થતો હોય ને પોતે કઈ ના કરી શકે, એનાથી કઈ વધારે એક મરદ માટે ક્ષણ માટે એનાથી વધારે કઈ તકલીફ નથી. અઝાદારો જયારે ચોથા ઇમામ જોઈ છે કે બીબીઓને અસીર તરીકે અને આવી રીતે એ લોકોની બેહુરમતી કરવામાં આવે છે, ગુલામ તરીકે, ગનીર તરીકે એ લોકોને રાખવામાં આવે છે, ત્યારે ચોથા ઇમામ જોઈ રહ્યા હતા. એ તો એના દિલને ખબર છે કે એને કેટલું દુઃખ થઈ રહ્યું હતું, પણ જયારે ચોથા ઇમામને યઝીદ સામે હાજર કરવામાં આવે છે અને યઝીદ ત્યારે એને પૂછે છે કે તમે કોણ, ત્યારે ઇમામ કહે છે કે હું અલી ઇબ્ન હુસૈન. ત્યારે યઝીદ કહે છે કે શું અલી કરબલામાં કતલ નથી થઈ ગયા, ત્યારે ચોથા ઇમામ કહે છે કે હા, મારા એક ભાઈ છે કે જેને અલી પણ કહેવામાં આવે છે, અલી અલ અકબર, એને માણસો કરબલામાં શહીદ કર્યા. ત્યારે યઝીદ કહે છે કે ના, માણસો શહીદ નથી કર્યા, ખુદા શહીદ કર્યો છે, યાને કે ખુદા એને સજા આપે છે. ત્યારે ઇમામ એને આયત થકી જવાબ દે છે. ત્યારે યઝીદ ત્યારે જોઈ છે કે ઇમામ એને જવાબ દે છે, હા, શું ઇમામ ને જનાબે અલી અકબર યાદ નહીં આવી ગયા હોય, ત્યારે યઝીદ કહે છે કે તારો કેવો મજાક કે તું મને સામે થા. ત્યારે જલ્લાદો ને હુકમ કરે છે તેના સિપાહીઓને કે આને તમે કતલ કરી નાખો. તારો આ જોઈ જનાબે ઝૈનબ આગળ વધે છે અને કહે છે, યઝીદ તે નહીં બની શકે, એને કતલ કરવા પહેલા તને મને કતલ કરો જોશે. હા, જનાબે ઝૈનબ ની ઇમામ હુસૈન ની વસિયત યાદ આવી ગઈ હતી કે બેન ઝૈનબ, અરે હું જઈ રહ્યો છું, અરે મારા પછી, અરે બધાની તમે સંભાળ રાખજો. જ્યારે જનાબે ઝૈનબ આગળ વધે છે અને કહે છે, યઝીદ પહેલે મને કતલ કર, પછી તો આને કતલ કરી શકીશ. તો યઝીદ હુકમ કરે છે કે એને પણ કતલ કરી નાખો. એ જોઈ જનાબે પિતા યા બેટા હતા, જનાબે પિતા કનીઝ છે અને મા ફાતેમા ની કનીઝ હતા અને પોતે અલ હરમ ની મદદ કરી રહ્યા છે. જનાબે પિતા આગળ વધે છે, એને જનાબે ફાતેમા ની વસિયત યાદ આવી ગઈ હતી. ત્યારે જનાબે સૈયદા વફાત પામે પેલા જનાબે પિતા ની કહે છે, પિતા હું દુનિયા છોડી અને જઈ રહી છું, અરે પિતા મારા બચ્ચાઓ નાના નાના છે, અરે યતીમ છે, પિતા તો એ લોકોની ધ્યાન રાખજે. અસાધારો પિતા ને તે બોલ યાદ આવી જાય છે. પિતા આગળ વધે છે અને કહે છે, યઝીદ ઝૈનબ ને કતલ કરવા પહેલા તને મને કતલ કરવું જોશે. તો યઝીદ હુકમ આપે છે કે એને પણ કતલ કરી નાખો. અસાધારો જનાબે પિતા ચારો તરફ જોઈ છે, એના કબીલા વાળાઓને પુકારીને કહે છે, તમારી ગૈરત ક્યાં ગઈ, તમે શા માટે બેઠા છો અને મદદ નથી કરતા મારી. જનાબે પિતા જયારે આ કહે છે ત્યારે એના કબીલા વાળા આગળ વધી તલવારો લઈને ઉભા રહી ગયા અને કહે છે, યઝીદ આ નહીં બની શકે કે તું પિતા ને કતલ કરાવે. સાદારો આ જોઈ જનાબે ઝૈનબ નું દિલ ભરાઈ આવ્યું અને મદીના તરફ નજર કરીને કહે છે, જનાબે ઝૈનબ અરે અબ્બાસ ના સર તરફ નજર કરીને કહ્યું હોય કે ભૈયા અબ્બાસ, અગર તમો હોતે તો ઝૈનબ માટે આવી વાત ન થતી.
وَسِعَلَمَ الَّذِينَ ظَلَمُوا آلَ مُحَمَّدٍ أَيَّ مُنْقَلَبِ يَنْقَلِبُونَ إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين يا حسين يا حسين.